તારીખ 17/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 151 અને 152 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113.
જેમ લોકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને મામો કહે છે, વ્યવહારની જે ભાષા છે જગતમાં પણ જે બોલવાની વ્યવહારિક ભાષા છે એમ શાસ્ત્રની અંદર કથનમાં પણ વ્યવહારિક કથનો વ્યવહાર ભાષાથી કેટલાક કથનો હોય છે, ત્યારે એ કથન પ્રમાણે શબ્દો પ્રમાણે અર્થ નથી થતો, એ શબ્દો પ્રમાણે ન સમજવું પણ મૂળ નિશ્ચય પરિસ્થિતિ છે એ પ્રમાણે સમજવું, એવું સ્પષ્ટકરણ આ ગોલમાં કરવા માંગે છે. જેમ લૌકિકમાં મસાળના ગામના કોઈ મોટા માણસને મામો કહે છે, પોતાના મસાળના ગામથી કોઈ આવ્યા હોય, કાંઈ એને અપન તો હોય ને એને નાત હોય ને જાત હોય પોતાની, છતાં પોતાના સાથે ઓળખાણ હોય સંબંધ હોય ઘરે આવી પડે તો એને શું કે ગુરુજી હોય, ઉંમરમાં મોટા હોય તો શું કે મોસાળના ગામ ક્યાં આવે છે માટે મામા કયો શું કે અમારા પોતાના માતાના ગામ પિયર પક્ષીમાના ગામ ક્યાં આવે છે માટે એને શું કે મામા કયો, એટલે એને ભાઈ તરીકે ગણે ત્યાં સાચો મામો નથી એટલે કોઈ ખબર નથી, કોઈ સગાઈનો સંબંધ નથી, કહેવા માત્ર મામો કહેવામાં આવે છે, માત્ર કહેણો મામો છે એટલે કહેવા પૂરતો મામો છે. જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપ નિશ્ચય ધર્મ પ્રજ્ઞો હોય એની વાતનો વ્યવહાર કોને કરવો, પછી ગમી એને કહેવાય નહીં. જેમ હા એના ગામનો છે તો મામો થયો, હાવ કોઈ ઓછી તો એને ક્યાં કહેવાય છે, અને પછી ગમે એવું મૂકી મને તો ભાઈ તમે ક્યાંથી મુરંગી વડીલ ક્યાંના છો, તમે જરા ઓળખાણ આપો તમારી, અમે તમને ઓળખતા નથી, બોલા ને જેમ કે આવો મામા બહેનો એમ કે એને ખબર છે મારે કઈ સજાય નથી પણ આટલી ઓળખાણ છે. એમ જાણે આત્માની શ્રદ્ધા પ્રગતિ છે, સ્વરૂપનું જ્ઞાન વર્તે છે અને સ્વરૂપમાં આચરણ રૂપ પરિણામ વર્તે છે ચારિત્ર ગુણના, એવો જે નિશ્ચય ધર્મ છે એટલે વાસ્તવિક ધર્મ છે, સત્ય ધર્મ છે, અથવા જેને જૈન ધર્મ કહે છે આ જૈન ધર્મ છે, સંપ્રદાયનો વિષય નથી. એ જેને પ્રગટ થયો હોય, જો આ પરિણામ પ્રગટ થયા હોય તે જીવના દયા દાન આદિના શુભ રાગને તેના મામાની જેમ વ્યવહારે ધર્મ કહેવામાં આવે છે. આમ દયા દયા ધર્મ છે, જૈન ધર્મની અંદર તો દયા ધર્મ છે, મુખ્ય તો દયાનો ધર્મ છે, પણ કોની દયા, કયા જીવની દયા, કે જે જીવ સમ્યક દર્શનના ચારિત્રને પ્રાપ્ત થયો હોય તેવા જીવને બીજા જીવના અરક્ષાના પરિણામ ન થાય અને રક્ષાના પરિણામ થાય, બચાવવાના પરિણામ થાય ત્યારે એને દયા કહેવામાં આવે છે. પણ જ્ઞાની અને અજ્ઞાનીને દેવને એવા પરિણામ જોવામાં આવે છે કે લોકો એના તફાવતને સમજી શકતા નથી, પણ એક ગામનો માણસ છે ને એક વગર વજાયનો હાવ હા વજાયનો માણસ છે એટલો બધો ફેર છે, માણસ તો બે છે પણ બે વચ્ચે મોટો ફેર છે. તેમ જીવના તે જીવના દયાદાન આદિના શુભરાગને વ્યવહારો ધર્મ કહેવાય તેનામાં માની જાય, એમ ધર્મના કથનમાં અથવા શાસ્ત્રના અનેક પ્રકારના કથનમાં નિશ્ચય વ્યવહાર એ બંને પડખા જાણવા તેનું નામ બંને નયનું ગ્રહણ કરવું કહ્યું છે. શાસ્ત્રમાં એવું વચન આવે છે બંને નયનું ગ્રહણ કરવું, એક નયનો એકાંત ન કરવો, નિશ્ચય નયનો કે વ્યવહાર નયનો કોઈ એક નયનો એકાંત ન કરવો પણ બંને નયનું ગ્રહણ કરવું, વિદ્વાનો જેને સમજાવવાની છતાં વિદવત્તા હોય એવા એવા ઘણા ને એમ થયું કે તું અહીંયા પણ કર્મ કર્યો છે, દયાદાનને પણ કર્મ કર્યો, પૂજા ભક્તિને પણ કર્મ કર્યો છે, શાસ્ત્રમંજનને કર્મ કર્યો છે, ઉપવાસ કરવાના કર્મ કર્યો છે, નામ સ્મરણ કરવાના કર્મ કર્યો છે, એમ નથી કે તેનો ભાવ છે, ધર્મ નથી એને ધર્મ કર્યો છે એમ સમજવું, એને વ્યવહારનું ગ્રહણ કરી કહેવાય. પણ ધર્મ નથી ને ધર્મ સમજે એને વ્યવહાર નિશ્ચયનું સ્થાન આપી દીધું, એ કઈ સમજવા નથી કરે છે, ઉલટું સમજે છે. પ્રમાણમાં તો એક સાથે છે, નિષ્ઠક જ્ઞાન છે ને પ્રમાણમાં, તો પ્રમાણ વગર અન્ય જ્ઞાન હોય ને એ રીતે નિષ્ઠક જ્ઞાન છે. છતાં પણ વ્યવહારનું સ્થાન શું આ સવાલ છે, અને નિશ્ચયનું સ્થાન શું એ સવાલ છે, કે વ્યવહાર એ છે નિશ્ચય ઉપાદેય છે એમ બંને એનું જ્ઞાન છે. નિશ્ચય પણ ઉપાદેય છે ને વ્યવહાર પણ ઉપાદેય છે એમ બંને નું ગ્રહણ કહેવાનું કરવાનું કહ્યું, એમ બે ની વાત જ જુદી. નિશ્ચય મુખ્ય છે અને વ્યવહાર ગૌણ છે. ભ્રહના કથનમાં નિશ્ચય વ્યવહાર બંને પ્રકાર જાણવા, તેના નામ તેનું નામ બંને નયનું ગ્રહણ કરવું, એનું નામ બંને નયનું ગ્રહણ કરવું એમ જાણવા, આમાં આમ કહેવા માંગે છે, આ કેનો મામો છે, ખરેખર આમ નથી એનું નામ એનું ગ્રહણ છે, એ પણ બરાબર છે ને એ પણ બરાબર છે એમ બંનેનું ગ્રહણ નથી. જગતની અંદર ઉચ્ચ કોટીની ઉચ્ચ યોગ્યતા વાળો જીવ હોય અને નિષ્ક કક્ષાનો જીવ હોય બંનેના પરિણામ સરખા છે, એમ જાણે એનું નામ મધ્યસ્થતા કહેવાય કે ન કહેવાય. જૈન મત અને પ્રેમત બંને પોતાના સ્થાનમાં બરાબર છે એમ કહેવાય કે ન કહેવાય, એનું નામ મધ્યસ્થા નથી. મધ્યસ્થા વિવેક કરી શકે કે આ બરાબર છે આ બરાબર નથી, એને જૈન છે એમ જાણ્યું એનું નામ યોગ્ય અને મધ્યસ્થ છે એવી વાત. જેને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે એ કોઈ રાજના પરિણામ છે અને માર્ગ વિતરાગતાનો છે. ઉપાય તો વિતરાગતા કરશે તો મોક્ષ પામે, કે રાજ કરશે તો પામશે, પંચમા વ્રત કરશે તો નહીં પામે, અનંત વાર કર્યા. માટે રાજ હે છે વ્યવહાર હે છે એનો અર્થ છે કે રાજ હે છે અને રાગ હોય છે તો ઉપાદેય પોતાનો શુદ્ધાત્મા છે, નિશ્ચય સ્વરૂપ છે, તે ઉપાદેય છે એને માટે ફલિત થાય છે. ન્યાય હા એનો મતલબ ન્યાય છે, મધ્યસ્થ રહે તો ન્યાય, પક્ષ કરે તો અન્યાય કરી દે છે, મધ્યસ્થ એનો નામ ન્યાય છે. બંને બે રીતે કરવાનું કહ્યું છે, ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. આ ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરે છે કે ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી, જ્યાં વ્યવહારને હું ગ્રહણ કરવું એમ કહ્યું છે ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત હજી જ નથી. આ બહુ મોટો તકરારનો વિષય થયો છે, કેમ કે ધર્મના ક્ષેત્રમાં આવીને શુભ રાગના મહત્વવાળા જુઓ એની તીવ્ર મમતામાં આવી જાય છે, એ શું રાગ અંગીકાર કરવા જેવો નથી એમ જ્યાં કહે છે ત્યાં તકરાર લે એમ આમ કહેવાય છે. તમે અમારા ધર્મનો નાશ કરવા માંગો છો, તમે અમારા ધર્મનો નાશ કરવા માંગો છો, આ લોકો પૂજા ભક્તિ નહીં કરે, લોકો દયાદાન નહીં કરે. શરૂઆતમાં આ વાત ચાલી ત્યાં અહીંથી દલીલ આપતા હતા, કોઈ જતા હતા એ બાજુ હિન્દી ભાષી ક્ષેત્રમાં ગયા, કાંઈ તમારે કોઈ પૂજા ભક્તિ કરશે કે નહીં કરે એવું જોવું હોય તો સોનગઢના જૈન મંદિરમાં તમારે આવવાનું જોવો, કે ત્યાં સમૂહ પૂજા એવી શિસ્તથી થાય છે, એવી ડિસિપ્લિનથી પૂજા ભક્તિ આપણા અહીંયા દિગંબરોના મંદિરમાં થાય છે, સંપ્રદાયોના મંદિરમાં સંપ્રદાય વાળા કરે છે, છે ને એમાં તો એ સારા બધા પોતાને રીતે રાગડા કાણવા માંડે. પાછું પોતાને ડિસ્ટર્બ થાય છે, બીજાને ડિસ્ટર્બ થાય છે, કોઈને કાંઈ ખબર પડતી નથી. પૂજા કેમ કરવી અને પૂજાનું શું સ્થાન છે એ ત્યારે સમજાય છે. આ વાત સમજાય ત્યારે નહીતર આવી બધી ગડબડ ઘણી જાતની ઉભી રહી છે. એટલે એમ કહ્યું કે જ્યાં વ્યવહારની વાત ચાલુ છે ત્યાં અંગીકાર કરવાની વાત નથી. બીજો દ્રષ્ટાંત આપે છે કે ઘીનો ઘોડો કહેતા ઘોડો ઘીનો નથી પણ માટીનો છે. ઘીનો ઘોડો કહેતા ઘીનો ઘોડો છે, પાણીનો પ્યાલો કહેતા પાણીનો પ્યાલો છે. ફલાણી દવાની સ્થિતિ આમ જોઈ એટલે દવાની સ્થિતિ છે, એ બધી કહેવાની પદ્ધતિ છે. ત્યાં એમ કહેવું છે કે જે ઘડામાં ઘી ભર્યું છે એની વાત કહીએ છીએ. એની વાત ચાલે છે, ઘરમાં ઘડા ઘણા છે, પાણીમાં પાણી ભરેલું છે અને ઘી ભરેલું છે. જેમાં ઘી ભર્યું છે એને ઘીનો ઘડો કહીએ, પાણી ભર્યું છે અને પાણીનો ઘડો કહીએ. ઘડો તો માટીનો હશે, એ માટીનો જ કે ધાતુનો છે તો ધાતુનો. તીર્થંકર ભગવાનનું શરીર શું છે? તીર્થંકર ભગવાનનું શરીર પરમ ઉદારી ભાવ છે. શાસ્ત્રમાં શું આવે કથન? કે તીર્થંકર ભગવાનનું શરીર પરમ ઉદારી હોય છે. તેરમાનું સ્થાન પહેલા પરમાણુ ઔદારિક હોય છે અને તેરમાનું સ્થાને પરમ ઔદારિક થઈ જાય છે. તો કોઈ રોગાદી નહીં રહેતા નથી. એમાં બાલ્યાવસ્થા ન જણાય, એમાં યુવાન અવસ્થા ન જણાય, એમાં વૃદ્ધાવસ્થા ન જણાય. તો ત્રણમાંથી એક અવસ્થાનો ભેદ ન સાંટી શકો એવું એક વચ્ચેની સ્થિતિ આવું હોય છે કે જેની અંદર ત્રણેય અવસ્થાનો પ્રયોગ ન થાય. તો પણ એમ કે તીર્થંકર ભગવાનનું શરીર આવું છે, તીર્થંકર ભગવાનનું શરીર આવું છે, ભગવાનનું શરીર છે. ભગવાનનું શરીર આવું હું શરીરથી જુદો છું ને શરીર મારું રૂપ નથી, સ્વરૂપ નથી, એ વાત તો ચોથા સ્થાને અનુભવમાં આવી ગઈ છે. અશરીરી આત્માનો અનુભવ થઈ ગયો ચોથા સ્થાને, આ તો તેરમા સ્થાને આવ્યા. શરીરનો યોગ છે, સંયોગ છે, તો પણ એમનું શરીર નથી. પણ વ્યવહારનું કથન એમ આવે કે તીર્થંકર ભગવાનનું શરીર, જેમ કે નૈમિનાથ ભગવાનનું શરીર સામૂહિક સામૂહિક ઘણું એકદમ સામૂહ શ્રી કૃષ્ણ નૈમિનાથ એકદમ શ્યામ હતા. એટલે એને બહુ શ્યામ હતા એમ કહેવા માટે ઘનશ્યામ એમ કહે છે શ્રી કૃષ્ણને. આ લોકો કહે છે સ્વામિનારાયણમાં બધા ના પ્રયોગ છે ઘનશ્યામ કે ઘન એટલે ઘન સ્થિર નહીં છતાં બહુ કૃપા હતા ધણી એટલે એમનું જે નમણાશ હોય છે, રૂપ હોય છે, એટલું સુંદર હોય છે. પાછું એટલે ઘણું એટલે રૂપાળું નહીં, કાળું એટલે રૂપાળું નહીં, એમ નથી રૂપનું એટલે બધા તીર્થંકરો નો શરીર નો રૂપ એવું હોય છે. કારણ કે તીર્થંકર કહે છે પણ શરીર જ મારે નથી, એનો સંયોગ બીજાના શરીરથી જુદા પાડવાનો જે સંયોગ છે એટલા માટે વ્યવહાર કરાય છે કે બીજા જીવની સાથે એ શરીરને સંયોગ નથી. તીર્થંકરના જીવને એ શરીર સાથે સંયોગ છે. જે શરીરને તમારા જીવ સાથેનો સંયોગ છે પૂર્વકર્મથી એ બીજા જીવની સાથે નથી. એટલું બતાવવા માટે એટલો વ્યવહાર કરવામાં આવે છે. નહીં કે ખરેખર એમ કહેવું છે કે એનું શરીર છે, જીવ શરીર રૂપે થયો છે એવું બિલકુલ કહેવાની વાત નથી. એવી રીતે એમ વ્રતાદિને ધર્મ કહેતા, વ્રતાદિમાં વ્રત ઉપવાસ પૂજા ભક્તિ સ્વાધ્યાય બધા શુભ પરિણામ લઈ લેવા, આદિમાં બધા રાગ લેવા, શુભ રાગને શુભ રાગ પરિણામ ધર્મ નથી, એ જૈન ધર્મ નથી, ખરેખર ધર્મ નથી પણ આશ્રવ છે, અથવા આશ્રવ છે અથવા ધર્મ નથી તે અધર્મ છે, એને ધર્મનો વ્યવહાર કરવામાં આવે છે. તીર્થંકરનો જીવ છે છતાં એનું શરીર એમ કહેવામાં આવે છે, જીવ એમનો છે શરીર એમનું નથી. શરીરનો ત્યાગ કરશે જીવ, શરીરનો ત્યાગ કરશે જીવ, પોતાના સ્વરૂપનો કદી ત્યાગ કરશે, પોતાના સ્વરૂપનો જીવ કદી ત્યાગ નહીં કરે, શરીરનો ત્યાગ જરૂર કરશે. જો પોતાનું સ્વરૂપ હોય તો એનો ત્યાગ કરે નહીં. એમ શુભ રાગ પરિણામ ધર્મ નથી પણ આશ્રય છે એનો પણ ત્યાગ કરે છે. મોક્ષ માર્ગી જીવ ધર્મી જીવ રાગનો ત્યાગ કરે છે, ધર્મ હોય તો એનો કેમ ત્યાગ કરે? એ આશ્રય છે કહેવા માત્ર ધર્મ છે, આમ જાણવું માત્ર કહેવાની વાત છે, એમ જાણવું આથી વધારે ખરેખર એમાં માની બેઠું. અને હવે અહીંયા કોઈ તર્ક કરે છે કે ધર્મ નથી એ માન્યું પણ ધર્મનું કારણ તો કહેશો કે નહીં કયો? ધર્મનું કારણ પણ સ્વયં ધર્મ સ્વરૂપે નથી, સ્વયં ધર્મના કારણ સ્વરૂપે પણ બે વાત એટલી ચોખ્ખી જે ભૂલા છે ક્ષેત્રાણા છે આમાં ક્ષેત્રાણા છે એ ભલે ધર્મ ન કયો પણ ધર્મનું કારણ છે એ તો કરવા દો ભૂલ ખાઈ ગઈ. ધર્મનું કારણ પણ તમારે માનવું તેને ગ્રહણ કરવું ધર્મ છે, પહેલા માત્ર ધર્મ છે આમ જાણવું તેને ગ્રહણ કરવું એમ કહ્યું છે. આમ જાણવું એ આવું જાણ્યું તે આવું ગ્રહણ કર્યું એમ લેવું, ધર્મ પણ એ જાણવું તે ગ્રહણ કર્યું નથી તે ઉપચારનું એને વિપરીત ગ્રહણ કર્યું છે એમ લેવું. ધર્મ પણ એ જાણે તો ધર્મ પણ એ ન જાણ્યું પણ હવે લાભ તો થાય છે એમ જાણવું કે નહીં, થોડો લાભ થાય કે ન થાય એ ધર્મ જાણો, લાભ થાય એમ જાણો, ધર્મનું કારણ જાણો, એ બધું એક જ વાત છે, બાના જુદા જુદા છે, વાત તો એક ને એક છે. બીજી વાત એ છે ધર્મ નથી એમાં લાભ ન હોય પણ નુકસાન હોય છે, જરા કઠણ પડે એવું. આમ જાણવું તેને ગ્રહણ કરવું કહ્યું છે, જ્યાં વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય એટલે જ્યાં ધર્મ નથી તેને ધર્મ છે એમ કહ્યું હોય, વ્યાખ્યાનમાં એમ કહ્યું હોય ત્યાં એમ નથી એમ જાણવું કે એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું, એના એ સાથે રહેનારા શુભ પરિણામને નિમિત્ત કહેવામાં આવ્યા છે. જ્ઞાનમાં જણાય છે ને જ્ઞાનમાં નહીં થાય છે, જે કઈ જ્ઞાનમાં જણાય તે બધા જ્ઞાનમાં નિમિત્ત બસ આથી વધારે ન લે. અનાદિથી ક્યાં ભૂલો છે, ક્યાં ભૂલો છે? શુભ રાગમાં ધર્મ માનીને ભૂલો છે ત્યાં જાણી ન જાણે પણ એવી ભૂલ ન થાય એની સારી એવી કાળજી લઈ શકવાનો ઉપદેશ ગુરુદેવનો, ગુરુદેવના ઉપદેશની વિશિષ્ટતા છે એ આ વાત છે. લોકો બહુ ભડકા છે આ પદ્ધતિથી, લોકો બહુ ભડકા છે પણ એ વગર બીજો કોઈ ત્યાંથી છૂટવાનો ભૂલમાંથી નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી. સમજે તો સમજે ને તો સમજે બરાબર એ લાભ નુકસાન ને બરાબર સમજે એને કઈ ભડકવાનું કારણ અસમજે છે ભડક છે. જ્યાં વ્યવહારની નિષ્ઠતા સહિત વ્યાખ્યાન છે ત્યાં એમ નથી પણ નિયતાદીને અપેક્ષાએ ઉપચાર કર્યો છે. એટલે ઉપચાર કરવાના ઘણા પ્રકાર છે, એથી ઉપચાર કર્યો છે એમ જાણવું આદિમાં બીજા પ્રકાર લઈ લેવા. બંને ગુણોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. શું કહે છે? નિશ્ચયની શું કથન કર્યું હોય અને વ્યવહારની શું કથન કર્યું હોય તો એનો સમાનાર્થ થાય છે એમ ન કરવો. એ વાત રોડનજીએ પણ સારી રીતે આજથી 1800-1800 વર્ષ પહેલા ઉત્સાહી મોક્ષમાં પ્રકાશકમાં એમનો પણ લોકોએ વિરોધ કરેલો અને એ પરિસ્થિતિ અનાદિથી છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના સંઘર્ષની પરિસ્થિતિ અનાદિથી છે. ઘણા એમ કહે છે કે ભાઈ સંઘર્ષ નહીં હોવો જોઈએ, સંઘર્ષ નહીં થવો જોઈએ. પણ અજ્ઞાની હતી જશે જગતમાંથી, અજ્ઞાની સર્વથા નાશ પામી જશે કે નહીં નાશ પામે? તો પ્રતિપક્ષ રૂપ જ્ઞાનીનો નાશ થઈ જશે કે નહીં થાય? તો બે વિરુદ્ધ અભિપ્રાય છે અને સંઘર્ષ છે એ બે વિરુદ્ધ અભિપ્રાયને લીધે છે. એટલે જગતમાંથી જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો વિરોધ છે એ ક્યારે મળતો નથી. સર્વકાળના અજ્ઞાનીઓએ સર્વકાળના જ્ઞાનીઓનો વિરોધ કર્યો છે. આખો પંચમારો એટલે હુંડા ઉતરતી ઘણો હલકો કાળ છે, પણ ચોથા આરામનો પ્રારંભ તો ચોથા આરામો જેમ આરો નીચો ચાલતો જાય છે, તાળ ઓછો ઓછો થતો જાય છે, આયુષ કરતા જાય છે, સંઘરણ કરતા જાય છે. માધવ સ્વામીનું 72 વર્ષનું આયુષ, ઋષભદેવ સ્વામીનું 84 લાખ પૂર્વનું આયુષ. તો ચોથા આરામના પ્રારંભમાં મરીતી હતા, સમર્થનમાં જયારે ઉપદેશ ચાલતો હતો ત્યારે મરીતી હતા, વિરોધ કરતા હતા. એટલે ધર્મનો વિરોધ ન થાય. ધર્મ નિર્દોષ છે અને પવિત્ર છે, એના આચરનારા અને એના ઉદ્દેશનારા પવિત્ર છે, માટે એનો વિરોધ નથી થતો એવું બનતું નથી. એવું થયા જ કરે છે અને એ કેમ થાય છે એ પ્રશ્ન સ્થાને છે કે એનો સ્વભાવ છોડે નહીં. અજ્ઞાની અજ્ઞાન પણ છોડે નહીં, જ્ઞાની જ્ઞાન પણ છોડે નહીં. બસ જ્યારે અજ્ઞાની દોષને છોડવા તૈયાર નથી તો જ્ઞાની ગુણને છોડવા કેમ તૈયાર થાય? નિંદ્રો કડવા જ છોડવા તૈયાર નથી તો કેરીની મીઠાશ છોડવા કેમ તૈયાર થાય? એ પ્રશ્ન રહેતો નથી. પોતપોતાના વિરુદ્ધ સ્વભાવમાં હંમેશા હોય છે અને એ જગતની સ્થિતિ છે કાયમની, એમાં કોઈ પ્રશ્ન છે અર્થ નહીં. મધ્યસ્થતા નથી, વિવેકની ખામી છે. ઠીક છે એને ઠીક જાણવું, અઠીક છે એને અઠીક જાણવું, ઠીક છે અંગીકાર કરવું, અઠીકને હોય કરવું, છોડવું, ત્યાગવું, સારું છે એનો પ્રશંસવું, ખરાબ છે એને નિંદવું, અત્યાર સુધી નિરોગી અવસ્થા રહી છે. હવે રોગ આવ્યો તો મધ્યસ્થ રહે, ભલે રોગ આવ્યો મધ્યસ્થ થઈ જાય ને, ભૂખ નહોતી લાગી, ભૂખ હોય તો મધ્યસ્થ રહેવું. ત્યાં તો ક્યાં મધ્યસ્થ રહેતો નથી, ત્યાં તો એને જે જરૂરિયાત છે એ કામ કરવા તરફ લાગી જાય છે. તો અહીંયા જઈને વિવેક નથી, મધ્યસ્થાના બાને એને ખરેખર ખબર પડતી નથી કે શું કર્તવ્ય છે શું અકર્તવ્ય છે એને ખબર નથી. ગુરુદેવે તો પ્રવચનમાં પરમાગમ સારમાં એ બધી વાત નહીં ચાલી રહી. એ રીતે બંને નિયમના વ્યાખ્યાનને સત્યાર્થ કે સમાન અર્થવાળા જાણે, જો એ સમાનમાં મધ્યસ્થમાં સમાન અર્થ સમાવર્થ કરવો એમ નથી, ભ્રમરૂપ ન પ્રવર્તવું એ તો ભ્રમણા છે. એ રીતે સમજે તો એ સમજણની બહુ મોટી ભૂલ થાય છે. પંડિત ચોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે, ચોડરમલજીએ આ વાત જે સ્પષ્ટ કરી છે એ ટોડલમલજીના શબ્દો જ મુખમાં પ્રકાશકમાં અવતરણ સમિતિ નીચેના પેરેગ્રાફમાં આપે છે. અવતરણ છે ને કર્યા એનો અર્થ એ છે કે જે શોધનનું જે પ્રયત્ન મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ અક્ષરશ અહીંયા એનું ઉત્તરણ કરવામાં આવે છે. એ શોધનુજીના શબ્દોમાં વાત કરશે.
આપણે ઉત્સવ છે